તારીખ 9-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 382 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 319
દર્શન પ્રશ્ન 382 પાનું 215 અવારનવાર આપ સહજ કહો છો તો સહજ રીતે શું આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે? સહજ શબ્દનો પ્રયોગ આવે છે તો એનો એ વિષયમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે કે સહજ એટલે શું. જો પુરુષાર્થના વિષયમાં સામાન્ય અભિપ્રાય લોકોનો એવો હોય છે કે કાંઈક કરવું 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 કરવાનું જોર આવે તો એને પુરુષાર્થ ગણે છે. તો પુરુષાર્થ આત્મા જે સાધ્ય કરવો છે એમાં પુરુષાર્થ વગર સાધ્ય થાય છે અથવા એમાં સરળતા કેવી રીતે છે? સહજતાનો પ્રશ્ન છે તો આત્માને જે સાધવો છે એમાં સહજતા કેવી રીતે છે આવું સ્પષ્ટીકરણ માંગ્યું છે. ક્યાંક જ્ઞાન છે પણ પુરુષાર્થ કરવો અને પરિણમનનો પટો કરવો તે કાંઈ તેની મળે મેળાએ થઈ જાય કે કોઈ કરાવી દે તેમ નથી. શું કહેવા માગે છે? સહજતાની જ્યારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલાં તો એ વાત છે કે આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ સહજ સ્વરૂપ છે. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપ કહેવાય છે તેમ આત્મા સહજાત્મ સ્વરૂપ પણ કહેવાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સર્વજ્ઞ દેવ આ તો આપણે બોલીએ છીએ. સહજ એટલે શું? કે આત્મ સ્વરૂપ છે એ કોઈએ બનાવેલું નથી, કોઈએ કરેલું નથી, ક્યારે ઉત્પન્ન થયેલું નથી. સ્વભાવથી જ અકૃત્રિમપણે સ્વરૂપની વિદ્યમાનતા ત્રિકાળ છે એને અહીંયા સહજ કહે છે. કે આત્મ સ્વભાવ છે, જેવો સ્વભાવ છે અનંત ગુણાત્મક તેવો સહેજ જ છે, સ્વાભાવિકપણે જ છે. પણ પુરુષાર્થ કરવો અને પરિણમનનો પલટો કરવો તે કાંઈ તેની મેળાએ થઈ જાય કે કોઈ કરાવી દે તેમ નથી. હવે આ વિષયમાં બે પ્રકારના કથનો આવે છે. પુરુષાર્થ કરવો એમ ઉપદેશ ભાષામાં આવે છે, પુરુષાર્થનું સહજ સ્વરૂપ છે એમ પણ આવે છે. કાળલબ્ધિ પાકે ત્યારે પરિણામ ફરે ને ત્યાં સુધી ફરે ફરે નહીં એમ પણ આવે છે. અનેક પ્રકારના કથનો આવે છે આત્માને સાધવાના વિષયમાં. જ્યારે આત્માને સાધવાના વિષયમાં અનેક પ્રકારના પરિણામ આવે છે ત્યારે બહુભાગ મુમુક્ષુ જીવો ગૂંચવાય છે કે આમાં કરવું શું, શું સમજવું, શું કરવું, શું ન કરવું. આવો એક ગૂંચવાળો વિષયમાં ઊભો થતો જોવામાં આવે છે. ત્યારે પ્રશ્ન પૂછનારની ભૂમિકા જોઈને ઉત્તર દે છે. આ બધા જ્ઞાની સમાધાન બધા પ્રકારના આપે છે પણ જેને જે જરૂર હોય, જેને જે લાગુ પડતા હોય એને એની રીતે એક જ પ્રશ્નના જુદા જુદા જવાબ દેવામાં આવે છે. પ્રશ્ન એકનો એક હોય છે, પ્રશ્ન કરનાર ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા હોવાને લીધે ઉત્તર એનો ભિન્ન ભિન્ન હોય છે. એટલે સ્વાધ્યાયના કાળમાં તો પોતાને શું લાગવું પડે છે, કેવી રીતે પોતાને લાગવું પડે છે, પોતાની જરૂરિયાત શેની છે, એ રીતે વિચારવામાં આવવું જોઈએ, અથવા એ રીતે વિચારવાનું થવું જોઈએ. તો કે છે કે પુરુષાર્થ કરવો, એટલે અહીંયા એવી યોગ્યતાવાળા જીવને લીધો છે કે જે જીવ પ્રમાદી છે. પ્રમાદી છે, પ્રમાદ બે પ્રકારના છે. એક તો કામ કરવાનું મન ન થાય, અને વધારે પડતો સાતાશીળિયા પણ આવે એને પણ પ્રમાદી કહે છે. બીજું પરિણમનમાં શિથિલતા રહે એને પણ પ્રમાદ કહે છે. ઉગ્રતા ન આવે એને પણ પ્રમાદ કહે છે. તો અહીંયા એવા જીવને જેવું કોઈ છે પ્રશ્ન પૂછનાર, તો એને એમ કહે છે કે પુરુષાર્થ કરવો. પુરુષાર્થ કરવો, હા બોલો. યથાર્થ સમજણ નહીં ખામે, કેમ કે ઉગ્રતાનો ઉત્પાદક કોણ, અથવા જોરથી પુરુષાર્થ ઉત્પન્ન થાય એનું કારણ શું, એમ જો વિચારવામાં આવે તો યથાર્થ સમજણ છે કે પુરુષાર્થનો ઉત્પાદક છે. સમજણની યથાર્થતા નથી એમ વાત છે. હવે પુરુષાર્થ કરવો એનું વધારે સ્પષ્ટીકરણ એ આપ્યું એમણે. સમજણની ખામી પરલક્ષને કારણે રહી ગઈ, કુતૂહલ વૃત્તિ, પરરુચિ, પરલક્ષ એને લઈને સાચું સમજાય તો પણ યથાર્થતા ન આવે, એના માટે એ કારણ છે. એ પોતે તપાસીને એ કારણનો ટાળવો જોઈએ. પ્રશ્ન શું છે તમારો? જવાનું કારણ દરકાર ઓછી છે, પોતાના આત્મહિતની દરકાર ઓછી છે, અથવા પોતાના આત્મહિતની ગરજ ઓછી છે એમ છે. પુરુષાર્થ કરવો એની પાછળ એમ કહેવા માંગે છે અહીંયા કે પરિણમન જે ચાલી રહ્યું છે એ પલટાવવું છે, પલટવું જોઈએ. તો એ પલટો એમને એમ થઈ જશે એમ તું માની લેશો, અથવા કોઈ તને કરાવી દેશે એમ માને છો? શું તારા અભિપ્રાયમાં શું વાત છે? પરિણમનનો પલટો એની મને ગમે ત્યારે થઈ જશે એવી કોઈ કાળલબ્ધિનો તે આધાર લીધો છે? કોઈ આધાર લેવા યોગ્ય તો નથી. કાળલબ્ધિ જ્ઞાન કરવાનો વિષય જરૂર છે, પણ આધાર લેવાનો વિષય નથી. તેમ કોઈ બીજા કરાવી દેશે એટલે તારે કાંઈ કાર્ય કરવાનું નથી એવું કાંઈ અભિપ્રાયમાં છે? એમ પણ બની શકવાનું નથી. પુરુષાર્થ કરવો એટલે સાચી સમજણપૂર્વક સમજણનું બળ ઉત્પન્ન થાય સહેજે સહેજે, એનું નામ પુરુષાર્થ કરવો એમ છે. પુરુષાર્થ કરવો એટલે કર્તૃત્વ બુદ્ધિએ પરિણામ કરવા, એમ કહેવાનો આશય પણ નથી, એમ કહેવાનો અભિપ્રાય પણ નથી. પુરુષાર્થ કરવો એમ કહ્યું, પણ ઉપદેશની ભાષામાં તો એમ જ કહેવાય કે આમ કરો આમ નહીં કરો, અસ્તિ નાસ્તિ છે. કેમ કે ઉપદેશની ભાષાનો ટોન અને વચન રચનાનો વ્યાકરણમાં પણ એવો જ પ્રકાર છે, એટલે એમ જ કહેવાય. ભલે એમ કહેવાય તો પણ આશય ગ્રહણ કરવો જોઈએ, અને આશયમાં તો સહજતાનો આશય છે કે જો સમજણ યથાર્થ થાય તો પુરુષાર્થ સહેજે ઉત્પન્ન થાય, એનું નામ પુરુષાર્થ કરવો. પુરુષાર્થ કરવામાં સમજણ યથાર્થ કરવી એમ આવ્યું, પણ એ કરવું એમ આવ્યું ને કે તું કર્તૃત્વ બુદ્ધિમાં ઊભો છું એટલે તને એમ કહેવાય છે, તારી ભાષામાં તને સમજાવાય છે. કેમ કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તું પ્રયત્ન કર્યા વગર રહેતો નથી કર્તૃત્વ ભાવે, તો અહીંયા તને જરૂરિયાત સમજાવવી જોઈએ. પછી સમજણને સમજણે કરવા લાગીશ અને પુરુષાર્થે કરવા લાગીશ, જો તને જરૂરિયાત દેખાશે. શેની જરૂરિયાતની વાત નીકળી છે તો શેની જરૂરિયાત, કે મારે આત્માને, મારા આત્માને નિરાકુળ સુખ અને શાંતિ જોઈએ. એ નિરાકુળ શાંતિ અને સુખ છે એની જરૂરિયાત દેખાય ત્યારે એ અંગેની સમજણ અને એ અંગેનો પુરુષાર્થ બંને કાર્ય જીવ કરવા લાગે. જ્યાં સુધી એ ન જરૂરિયાત લાગે ત્યાં સુધી બીજી જરૂરિયાત લાગેલી છે ત્યાં પરિણામ સમજણના પણ કામ કરવાના અને પુરુષાર્થના પણ કામ કરવાના, અને એ પણ સહેજે સહેજે. કર્તૃત્વ પણ સહેજ થઈ ગયું છે, કર્તા બુદ્ધિ પણ સહેજ થઈ ગઈ છે. વિકલ્પ નથી કરવો પડતો હું કર્તા બુદ્ધિ આ કરું, એ પણ સહજ થઈ ગયું છે. તત્વ સહજ છે, સહજ કેમ, સહજ ઉપર વજન છે, કે જે આત્મ સ્વરૂપ છે એ સ્વરૂપથી જ સહજ સ્વરૂપ છે, તો પછી એનો પુરુષાર્થ એ સંબંધીનું પરિણમન સ્વરૂપને અનુસરીને સ્વરૂપ સદ્રશ હોવું ઘટે છે, એટલે એમાં પણ સહજતા હોવી ઘટે છે. તત્વ સહજ છે, તત્વ એટલે અહીંયા જ્ઞાયક તત્વ, આત્મતત્વ સહજ છે, પણ તેનો નિર્ણય કરવો કે આ તત્વ તે હું અને આ વિભાવ હું નથી, તે તો પોતાના પુરુષાર્થથી થાય છે. હવે તત્વ સહજ છે એનો નિર્ણય કરવો એટલે એની ઓળખાણ કરવી, ઓળખવા માટે સ્વાધ્યાય છે, લક્ષ થવા માટે સ્વાધ્યાય છે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાયી, તો નિર્ણય કરવો, અને એ નિર્ણય માત્ર વિચારથી નથી થતો, નિર્ણય પ્રયોગની ભૂમિકામાં થતો હોવાથી પ્રયોગમાં પુરુષાર્થની આવશ્યકતા છે. વિચારમાં પુરુષાર્થની આવશ્યકતા નથી, કેમ કે સંઘની પંચેન્દ્રિય જીવને વિચાર કરવાની શક્તિ સ્વયં પ્રગટ જ છે, એ તો પોતાની મેળે પ્રગટ છે, એના માટે કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો, એ વિચાર તો ચાલુ જ છે. સંઘની પંચેન્દ્રિય જીવને મન હોવાથી ક્યારે વિચાર વગરનો ક્યારે છે? એ વિચાર તો કર્યા જ કરે છે, એના માટે હું પુરુષાર્થ કરવાનો છે? બીજા વિચાર કરતો તો હવે આત્માના વિચાર કરવા માંડ્યો, શાસ્ત્રો વાંચીને વિચાર કરવા માંડ્યો, સાંભળીને વિચાર કરવા માંડ્યો, એ બધું કોઈ પુરુષાર્થથી થતું નથી. ત્યાં પુરુષાર્થનો હજી રોલ નથી. પ્રયોગ કરે એ સમજણને અમલીકરણમાં લઈ જાય ત્યારે પુરુષાર્થની જરૂર પડે છે. મિથ્યા શ્રદ્ધા છે અને મિથ્યા જ્ઞાન છે, બે મિથ્યા છે. પ્રયોગ કરવામાં એનો જે પલટો કરવો છે એના માટે બળ તો જોઈએ, કેમ કે ઊંધી શ્રદ્ધા ને ઊંધું જ્ઞાન એમાં પણ ઊંધું બળ છે, ઊલટું બળ છે એની અંદર, કેમ કે શક્તિ છે ને. એટલે પુરુષાર્થનું રૂપ તો બધા ગુણને છે જ, જે દરેક ગુણને સામર્થ છે એ પુરુષાર્થનું રૂપ છે, કેમ કે એનામાં શક્તિ છે, શક્તિ છે એ પુરુષાર્થ છે. હા, બળ તો શું છે? આમ તો બળ આવે છે પુરુષાર્થમાંથી, દરેક ગુણને પોતાનું બળ હોવા છતાં પણ એ ઉપરાંતનું એક બળ જરૂર પડે છે ડાયવર્ઝન લેવા માટે. પુરુષાર્થ ઊંધી દિશામાં ચાલે છે, શ્રદ્ધાની શક્તિ ઊંધી દિશામાં કામ કરે છે, જ્ઞાનનું બળ ઊંધી દિશામાં કામ કરે છે, તો એને સવળી દિશામાં લઈ જવા માટે પુરુષાર્થ જરૂરી છે, એનું બળ જરૂરી છે. એટલે એનું જે બધા ગુણોનું જે વિજ્ઞાન છે, સાયન્સ છે, એ સાયન્સમાં કારણ કાર્યનું કોઓર્ડિનેશન શું છે એ બધું સમજવું રહે છે, સમજવું હોય તો. નહીતર વધારે એટલું સમજવામાં ઉપયોગ ન લાગતો હોય કે એટલો જ્ઞાનનો ક્ષોભસમ ન હોય તો જ્ઞાની કે જ્ઞાનીની આજ્ઞા એ ચાલ્યા જાઓ, કેમ કે એને અનુભવ સિદ્ધ એ વાતો બધી કરવી છે. એ જે કહે છે અનુભવ સિદ્ધ કહે છે તો એ રીતે ચાલ્યા જાઓ, આપોઆપ શું જ આવશે. 195 પત્રમાં શું કહ્યું? પહેલું વચનામૃત છે, માર્ગને જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેણે, કે મારે મોક્ષ માર્ગમાં આવવું છે એવા માર્ગને જેને ઈચ્છા થઈ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક દર્શનની ઈચ્છા થઈ છે, સમ્યક જ્ઞાનની ઈચ્છા થઈ છે, માર્ગની જેને ઈચ્છા થઈ છે તેણે બધા વિકલ્પો મૂકી દઈને, કયું સાધન કરવું ને કયું સાધન ન કરવું ને આમ કરવું કે તેમ કરવું કે ફરાણું કરવું ઢીકણું કરવું તો, કેમ કે સાધનમાં અનેક વાતો છે અને એને લઈને તો બધા સંપ્રદાયો ચાલે છે, દરેક પોતપોતાની રીતે પોતાને સાધન કરે છે. ત્યારે આપણે અનુભવથી એમણે એક વાત કરી, બધા વિકલ્પ મૂકી દઈને એક નીચે કહ્યો તે વિકલ્પ, તે વાત વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે. શું આ જીવને અનંતકાળથી પરિભ્રમણ થઈ રહ્યું છે, એ આ જીવમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે. જે પહેલા બે શબ્દ છે આ અને જીવ, એમાં પોતાની વાત છે. જો એમાં પોતાની વાત ન લઈએ તો એ વિચાર પણ પરલક્ષી થઈ ગયો પરિભ્રમણનો. એ અનંતકાળથી થઈ રહ્યું છે અને અનેક સાધનો કર્યા છતાં એ મટ્યું નથી, તો શું કરવાથી મટે, એનું ખરું સાધન શું, આની ચિંતા પહેલી ઊભી થવી જોઈએ. પરિભ્રમણની ચિંતામાં સૌથી પહેલા જીવે આવવું જોઈએ. જો એ ચિંતામાં યથાર્થ પ્રકારે આવે પોતાની જાતને ભેળવીને, તો ઉદાસીનતાનો ક્રમ શરૂ થાય, અને શું સાધન કરવું યોગ્ય છે અને શું સાધન નહીં કરવું યોગ્ય છે એની સૂઝ આવે, ત્યાર પછી બધું સમજાય છે. એમ છેલ્લે લીધું, છેલ્લા વચ્ચે નહીં લીધું, ત્યાર પછી બધું સમજાય છે. આ ક્રમમાં જ્યાં સુધી ન આવે જીવ, હે તમારે સઘળાએ એ જ શોધવાનું. બધાને માટે એક જ કાયદો લીધો, ગમે તેમ કરે. હવે એ પરિભ્રમણની ચિંતામાં અવાતું નથી, આ એક સમસ્યા ઊભી થાય છે. વાત સમજ્યા પછી પણ આ તો બધાની સમસ્યા છે. કારણ તો કે કારણ દર્શનમાં તીવ્ર છે, દર્શનમાં તીવ્ર મંદ થાય એના માટે પ્રયોગ કરતો. તારા ઉદયમાં તો પ્રયોગ કર, દર્શનમાં મન થાય એનો પ્રયોગ કર. જે પરિસ્થિતિમાં ઊભો છો એમાં તારો દર્શનમાં પકડી પકડીને એની વિરુદ્ધ ચાલ. પોતાપણાની બુદ્ધિ, આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ, કર્તા બુદ્ધિ, આ બધા જે ફેક્ટર છે તારા ઉદયમાં કામ કરી જ રહ્યા છે. ત્યાંથી દર્શન મુને મન પાડીને આ બધા પરિભ્રમણના કારણ છે. આ બધા પરિભ્રમણના પકડી પકડી પકડીને તારું પરિભ્રમણ કેમ થઈ રહ્યું છે એ જોતો જા. દર્શનમાં મન પડીને પરિભ્રમણમાં આવ્યા વગર નહીં રહ્યા, પરિભ્રમણની ચિંતામાં આવ્યા વગર નહીં રહ્યા. એવી રીતે પરિભ્રમણની ચિંતામાં જેને આવવાનું થાય છે એને એ પ્રકારે આવવાનું થાય છે. શું કહે છે કે સ્વરૂપના નિર્ણય સુધી પહોંચવાનું છે અને એ દિલ્હી તો બહુ દૂર છે. પરિભ્રમણની ચિંતામાં આવે, ઉદાસીનતામાં આવે, પૂર્ણતાના લક્ષમાં આવે, અવલોકનમાં આવે અને ભેદ જ્ઞાનના પ્રયોગમાં આવે ત્યારે નિર્ણય સુધી નિર્ણયની ભૂમિકા આવે. ત્યાં સુધી નિર્ણયની ભૂમિકા ન આવે. નિર્ણય કરવો કે આ તત્વ હું એટલે આ જ્ઞાન તત્વ તે હું અને આ વિભાવ હું નથી, આ ભેદ જ્ઞાનનો વિષય છે. અને તે તો પોતાના પુરુષાર્થથી થાય છે. એવો જે ભેદ જ્ઞાનનો પ્રયોગ એ પુરુષાર્થ વિના સંભવિત નથી. એટલે આત્માને સાધવા માટે, સાધવો એટલે પામવો, પામવો એટલે અનુભવવો, એના માટે પુરુષાર્થની જરૂર છે. એને અંગે જે પુરુષાર્થ જોઈએ એ ભેદ જ્ઞાનના પ્રયોગ સુધીનો પુરુષાર્થ જોઈએ, અને એ પહેલાંની જેટલી ભૂમિકા છે ત્યાંથી પુરુષાર્થની શરૂઆત થાય છે. જ્યાંથી પ્રયોગ શરૂ થાય છે ત્યાંથી પુરુષાર્થની શરૂઆત થાય છે. યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા નથી. યત્ન સાધ્ય નથી, સમ્યક દર્શન યત્ન સાધ્ય નથી એવું વચન રાજમલજીએ સમયસારના ચોથા કળશની ટીકા કરતા એ વાત કરી છે. આપણે પર્યુષણના સ્વાધ્યાયમાં એ વિશે ચાલી ગયો છે. આ વખતે પર્યુષણમાં સમયસાર કળશ ટીકા લીધી ત્યારે ચોથા કળશ ઉપર સ્વાધ્યાય ચાલી ગયો છે, અને ત્યાં એમણે સ્પષ્ટ લખ્યું છે કે સમ્યક દર્શન છે એ યત્ન સાધ્ય નથી. એના ઉપર સ્પષ્ટીકરણ આપે છે. યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા પૂર્વકનો જે કર્તૃત્વનો યત્ન એટલે પુરુષાર્થ છે, પ્રયત્ન છે. યત્ન કહો કે પ્રયત્ન કહો કે પુરુષાર્થ કહો, એ રીતે એ સાધ્ય નથી. એમ કહેવા માંગતા નથી કે સમ્યક દર્શન થાય ત્યારે આત્મા પ્રત્યે પુરુષાર્થ હોતો નથી, એમ કંઈ કહેવા માગતા નથી. યત્ન સાધ્ય નથી એટલે શું છે કે કરું કરું ના કર્તૃત્વના પુરુષાર્થમાં જે જીવો પડેલા છે એ પ્રકારે ગમે તેટલો કરે ને ન થાય. જેમ કે કોઈ જીવ છે, મારે તો ધ્યાન કરવું છે, શુદ્ધોપયોગ ઉત્પન્ન કરવો છે, ધ્યાનમાં શુદ્ધોપયોગ થાય ને, એટલે હું તો આ બેસી ગયો ધ્યાનમાં. જ્યાં સુધી મારે સ્વરૂપ ધ્યાન ઉત્પન્ન ન થાય ને, શુદ્ધોપયોગ સ્વરૂપમાં સ્થિરતા ઉપયોગને ન થાય ત્યાં સુધી ઉઠવું જ નથી ને. આ અડીંગો લગાવીને બેઠા આપણે ખાવું નથી ને, પીવું નથી ને, કાંઈ કરવું નથી. એવી રીતે કાંઈ કામ થાય નહીં. કોઈ હઠ કરીને કરવા જાય, કર્તૃત્વ બુદ્ધિએ કરવા જાય તો એ રીતે કદી પણ પરિણમન થતું નથી. પરિણમન થાય છે તે સહજ જ થાય છે. જોકે સહજતાનો જ્યાં પ્રકરણ છે ત્યાં આ વિશ્વના છે દ્રવ્યોના પ્રતિ સમયના પર્યાયો સહજ જ થાય છે. વિભાવો પણ સહજ છે અને સ્વભાવરૂપ પરિણમન પણ સહજ છે. વિભાવો તો બે જ દ્રવ્યમાં થાય છે, જીવ અને પુદ્ગલ, બાકી તો ચાર શુદ્ધ પરિણામ છે. છે દ્રવ્યોનું અસ્તિત્વ સહજ છે અને છે દ્રવ્યોનું અનાદિ અનંત પરિણમન સહજ છે. પણ સંસારમાં જીવ પોતાનું અને પુદ્ગળ પરમાણુના કરતા ભાવે પરિણમે છે એ એનું પરિણમન મિથ્યા છે. જ્ઞાન હોય તો જ્ઞાન મિથ્યા છે, પુરુષાર્થ હોય તો પુરુષાર્થ મિથ્યા છે, શ્રદ્ધા હોય તો શ્રદ્ધા મિથ્યા છે, અને આચરણ હોય તો આચરણ પણ મિથ્યા છે. એટલા માટે એને મિથ્યા કહેવામાં આવ્યું છે કે સહજ છે અને તું સહજને રહેવા દેતો નથી. હું મેં કર્યું તો થયું, મેં કર્યું તો થયું, મેં કર્યું તો થયું, અને હું કરું તો થાય ને નહીતર ન થાય. આ તારું અજ્ઞાન છે, આ તારું મિથ્યાત્વ છે. છેદના પરિણમન સહજ છે, પ્રતિ સમયના સહજ જ છે, અને એ સહજતા તારા જ્ઞાનમાં સમજાય તો તારું જ્ઞાન સહજ સમ્યક દશાને પામે. એ પણ સમ્યક દશા સહજ છે. આમ છે, એટલે શાસ્ત્રમાં સમ્યક દર્શન યત્ન સાધ્ય નથી એમ કહેવામાં કૃત્રિમતા સાધ્ય નથી એમ કહેવાનો આશય છે. અથવા વિકલ્પ કરી કરીને પોતાને સાધ્ય કરવું પડે તેમ નથી. આત્માનો વિકલ્પ કરવું, સ્વરૂપનો વિકલ્પ કરવું, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા પરિપૂર્ણ તત્વ છે, આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, આત્મા ધ્રુવ સ્વરૂપ છે, આત્મા અપરિણામી સ્વરૂપ છે, એમ હું આત્માનો વિકલ્પ કરું, સચ્ચિદાનંદ સ્વરૂપ હું છું એમ વિકલ્પ કર્યા કરું, એમ વિકલ્પ કરી કરીને કોઈ આત્મા સાધ્ય થાય એટલે આત્મા અનુભવ ગોચર થાય એમ નથી. પણ સહજ પ્રયત્ને સાધ્ય છે, સહજ પુરુષાર્થથી સાધ્ય છે. ત્યારે પુરુષાર્થનો સહજ ઉછાળો આવે કેવી રીતે? ઉલટા પ્રયોગથી સુલટો પ્રયોગ સમજવો, અથવા ઉલટા પરિણમનથી સુલટું પરિણમન સમજવું કેવી રીતે? કે બહારને માં જ્યાં લાભ ને સુખ માન્યું છે ત્યાં કોઈ પ્રત્યક્ષ પ્રસંગ ઊભો થાય છો કે ભાઈ એક દીમાં તમે જરાક આટલું અડધી કલાક જરાક હાજરી આપી જાઓ અને સહી કરી જાઓ, એટલે 1000 કરોડ લઈ જજો. કેટલા? 10000 કરોડ લઈ જજો. કેટલા? ખાલી અડધી કલાક આવી જાઓ, સહી કરીને 2000 જાઓ. હા, ટાઈમ પણ ફિક્સ છે અમારો, એમાં ફેરફાર ન થવો જોઈએ. ઠીક, 10 વાગે એટલે 10 વાગે, 10 ને 1 મિનિટ નો ચાલે. એમાં ગાડી ચૂકવાની નથી, નહીતર ગાડી ઉપડી ગઈ હશે, પ્લેન ઉપડી ગયું હશે. હે, ઈ જે એને ટાઈમ બુદ્ધિ નો વાત નથી, જાડી બુદ્ધિ વાળો હોય ને તો એને સમજાવવું ન પડે. એટલી પકડ આવે ત્યાં, એ જે પકડ જોરથી આવે એનું નામ પુરુષાર્થ છે, આ ઊંધો પુરુષાર્થ છે. આ ઊંધો પુરુષાર્થ કેવી રીતે આવે છે? 1000 કરોડ એટલે આપણે તો કોનાને નળિયા થઈ ગયા, થઈ ગયા કે ન થઈ ગયા? હે, બસ સુખ સુખ ને સુખ, ક્યાંય દુઃખ નહીં. પછી એ તો આવ્યા પછી જ ખબર પડે. હા, પછી કેટલી ઉપાધિ ઊભી થાય આવ્યા પછી ખબર પડે, પણ કલ્પના તો સુખ ને છે ને. કલ્પના માત્ર જે સુખ છે એની પાછળ પણ પુરુષાર્થ ઉત્પન્ન થયા વગર રહેતો નથી, કેમ કે ત્યાં એના માટે કલ્પના નથી, એને તો સાચું જ સુખ જોયું છે. એમાં એને તો જ્ઞાનીની દ્રષ્ટિએ, જ્ઞાનીના જ્ઞાનથી અનુસરીને કલ્પનાની વાત છે, એને તો સાચું જ લાગે છે, એટલે એનો પુરુષાર્થ ઉપડ્યા વગર રહેતો નથી. તો પછી જે આત્માના સ્વકાર્યને અંતે, સ્વકાર્યની સફળતાથી સુખની શરૂઆત થઈને અનંત સુખ ઉત્પન્ન થાય, એવું જો યથાર્થ સમજણ થાય તો એ કાર્યને કરવાની પકડને પુરુષાર્થને જોર આવ્યા વિના કેમ રહે? આમ તો પુરુષાર્થની દિશા નિર્ણયના કાળમાં પલટાય છે. એ પહેલા તો જે પ્રયોગનો પુરુષાર્થ છે એ જ કે દિશા પલટીને પુરુષાર્થ નથી. દિશા પલટીને પુરુષાર્થ થાય ત્યારે એને પુરુષાર્થ આપણે ચૈતન્ય વીર્ય કહી શકાય. કેમ ત્યારે છે? આત્મામાં જે અનંત સુખની ખાણ છે એ ખાણ એને અનુભવાંશે જોઈ. કેવી રીતે જોઈ? અનુભવાંશે જોઈ, અને પ્રતીતિ આવી પરમાર્થની સ્પષ્ટ જોઈ. અનુભવાંશે પ્રતીતિ, અનુભવાંશે એની પ્રતીતિ આવી ગઈ, એ નક્કી મારામાં આનંદ સુખ છે. મારા આત્માના પ્રદેશે પ્રદેશે અનંત 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 સુખના નિધાન ભરેલા છે. મારા સુખ માટે મારે ક્યાંય જવાની જરૂર નથી. એવું જે અંતર સુખ છે એ પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષતામાં જોવાનું છે, અને છે પણ પ્રત્યક્ષ. જ્યાં છે ત્યાં પ્રત્યક્ષ છે, જોવાનું પણ પ્રત્યક્ષ અંશે. પછી પુરુષાર્થને ઉત્પન્ન કરવો પડતો નથી, પુરુષાર્થને કરવો પડતો નથી, ઉત્પન્ન કરવો પડતો નથી, પણ રોકો રોકાતો નથી. એનું નામ સહજ પુરુષાર્થ છે. એટલે નિર્ણય કરવાની વાત જુઓ બેનશ્રી, નિર્ણય કરવો. નિર્ણય જ્ઞાનમાં થાય છે અને પુરુષાર્થ વિર્ય ગુણમાં ઉત્પન્ન થાય છે. પણ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યાં આનંદ સુખનો નિર્ણય થયો, ગમે ત્યાં સુખનો નિર્ણય થયો, તો પુરુષાર્થ દોડવાનો જ, દોડ્યા વગર રહીએ નહીં. એના વિચારોને એનો રસ ન લેવો હોય તો થયા વગર એ બધાને અનુભવ છે. એ તો સર્વ સામાન્ય બધા જીવોને અનુભવ છે. બસ એ ઉલટો પ્રયોગ છે પરિણમનનો. આ ઉલટું પરિણમન ઉપરથી સુરતું પરિણમન સમજવાનું છે. માટે નિર્ણય સુધી પહોંચી જા, એક વાર પણ પદાર્થ નિર્ણય સુધી તું પહોંચી જા. એનો ક્રમ 254માં આપ્યો અમે. વિકલ્પ કરીને સાધ્ય કરવું પડે અથવા સધાઈ જાય એમ પણ નથી, પણ પોતાના સહજ પ્રયત્ને સાધ્ય છે. એટલે વિકલ્પ કરે ને રટણ કર્યા કરે ને તો થઈ જાય, એ તો ત્રણ કાળમાં બનવાનું નથી, પણ સહજ પ્રયત્ને સાધ્ય છે. પરિણતિ પોતાની છે અને પોતે પુરુષાર્થથી પલટો કરે છે. પરિણતિ છે એ પોતાની છે, પરિણામ તો પોતાના છે, પરિણામની ક્રિયા પોતાની છે, અને સહજ પુરુષાર્થથી પલટો થાય છે. જ્યાં નિર્ણય થાય ત્યાં દિશાનો પલટો થઈ જાય છે. તેની સાથે કાળ લબ્ધિ આદિ ભેગા ભળે છે. ત્યારે સહજની વાત આવી છે ને, એટલે પુરુષાર્થ શું અને કાળ લબ્ધિ શું, એ બંને હારે જ હોય છે એમ કે છે. શું એ કોઈને બીજું ન હોય એવું બનતું નથી. તો આપણે કોઈ વાત બને છે ત્યારે એમ જ લઈએ છીએ, ભાઈ આ આપણે આમ કેમ કર્યું, આમ તો નહોતું કરવું જોતું. હે, તો આમ બનવાનું હતું ને માટે આમ છે. ત્યાં કાળલબ્ધિ આપણે નથી લેતા એવું નથી. તો ઊંધો પુરુષાર્થ પણ કર્યો અને એનું ફળ પણ આવ્યું, તો ઊંધી કાળલબ્ધિ હતી. એમ જ્યારે સવળો પુરુષાર્થ હોય ત્યારે સવળી કાળલબ્ધિ હોય, કાળલબ્ધિ સવળી હોય ત્યારે પુરુષાર્થ પણ સવળો હોય. બેને અવિનાભાવી સંબંધ છે, પણ આધાર કાળલબ્ધિનો ન લેવાય. આધાર કાળલબ્ધિને લ્યો તો તમારો કાળ પાકવાનો સમય આવ્યો નથી એમ ઓટોમેટિક સાબિત થઈ જાય છે. જો કાળલબ્ધિનો આધાર લેવામાં આવે તો શિથિલતા આવ્યા વગર રહીએ નહીં. શિથિલતા પુરુષાર્થનો અભાવ બતાવે છે. સુખી વાત છે. તેની સાથે કાળલબ્ધિ આદિ ભેગા ભળે છે. કાળલબ્ધિ એટલે બધી કુદરત ભેગી મળે છે, એટલે સહકારી કારણો બધા આપોઆપ ભેગા મળે છે, ભેગા ભળે છે. પણ યત્ન તો પોતાને કરવાનો રહે છે, અને એ વખતે પ્રયત્ન પોતાનો હોય છે, હોય છે અને કરવાનો રહે છે એમ કહે છે. પ્રયત્ન હોય જ છે, પુરુષાર્થ હોય જ છે. યત્ન સાધ્ય એટલે કઈ કૃત્રિમ વિકલ્પ કરીને યત્ન કરવો એમ નહીં. પાછું ફરીને ચોખવટ કરી કહ્યું, જયારે યત્ન કરવાનો રહે છે એમ કહ્યું, ત્યારે કૃત્રિમતાથી પ્રયત્ન કરવાનો છે એવી વાત બિલકુલ લેવાની નથી. આ વિષયમાં ગૂંચવાડા બહુ થયા છે મુમુક્ષુઓમાં. આપણે અને જે મુખ્ય પહેલી હરોળના વિદ્વાનોમાં આ વિષયની અંદર વિવાદો ચાલ્યા આપણે ત્યાં, એવી પરિસ્થિતિ ઊભી છે. નહીંતર તો ગુરુદેવે બેનશ્રીએ ઘણા પડખાથી ચોખવટ કરી છે આ વિષય ઉપર, ઘણા પડખાથી ચોખવટ કરી છે. કાળલબ્ધિમાંથી ક્રમબદ્ધ કાઢ્યું ગુરુદેવે. ક્રમબદ્ધનો ન્યાય અને ક્રમબદ્ધનો સિદ્ધાંત એમણે અને એમાંથી અકર્તાપણાનો અને વિતરાગતાનો સિદ્ધાંત અને ઘણા પડખા ખોલ્યા એમણે, પુરુષાર્થનો વિષય પણ ખોલ્યો એમણે, એમાંથી ઘણી વાતો ખોલી છે એ આ મુદ્દા ઉપર ખોલી છે. યત્ન સાધ્ય એટલે કંઈ કૃત્રિમ વિકલ્પ કરીને યત્ન કરવો એમ નહીં, પણ પોતાને ભાવના આવે છે કે હું પુરુષાર્થ કરવો, આ મારે નથી જોઈતું, આ મારે જોઈએ છીએ એવી ભાવનાની ઉગ્રતા કરીને પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, એ ભાવના જરૂરિયાતમાંથી ઊભી થાય છે. વાત એ છે કે તારે શાંતિ જોઈએ છે કે અશાંતિ, જ્યાં સુધી આત્મશાંતિની ચાહના નથી ત્યાં સુધી એ સંબંધીનો પુરુષાર્થ કે ઉપાય તું નહીં કરે. જાણે અજાણે પણ અશાંતિની ચાહના છે એટલે અશાંતિના ઉપાય થઈ જાય છે તારાથી, એને સંબંધીનો પુરુષાર્થ પણ તું કરે છે. વાત તો બે છે, જરૂરિયાતમાં તારે જોઈએ છે શું, આત્માની શાંતિ કે અશાંતિ, બસ એમાંથી રુચિ ઉત્પન્ન થાય, જરૂરિયાતમાંથી રુચિ ઉત્પન્ન થાય અને રુચિમાંથી પુરુષાર્થ ઉત્પન્ન થાય, આમ લિંક છે એની, જરૂરિયાતમાંથી રુચિ અને રુચિમાંથી પુરુષાર્થ, આ એની લિંક છે. હે હા, પ્રયોજન તો બધા પ્રાણીને સુખ દુઃખનું જ છે ને, ચોખ્ખી વાત તો છે, પ્રયોજન તો એ જ છે. કરુણતા એ વાતની છે કે જીવ સાચો ઉપાય નથી કરતો અને ખોટો ઉપાય કરે છે, એ બહુ મોટી ટ્રેજેડી છે. શું કહે છે, પોતાને ભાવના આવે કે હું પુરુષાર્થ કરું એટલે હું જોર કરું, કેમ કે મારે આ નથી જોઈતું, મારે આ જોઈએ છે, એમ ભાવનામાં ઉગ્રતા આવે છે એટલે ઉગ્રતા થતાં પુરુષાર્થ પલટો ખાય છે, ભાવનાને અનુસરે છે, પુરુષાર્થ ભાવનાને અનુસરે છે અથવા જરૂરિયાતને અનુસરે છે. અને એ તો પ્રેક્ટિકલ વાત છે, અત્યારે પણ પુરુષાર્થ જરૂરિયાતને જ અનુસરે છે ને, ચોખ્ખી વાત છે. તત્વ સહજ છે પણ તેનો પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે, તત્વ સહજ છે અને પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનો પુરુષાર્થ હોવો ઘટે છે, થવો ઘટે છે, એને કરવાનો રહે છે એમ ઉપદેશથી કહેવામાં આવે છે. પોતાને કરવાનો રહે છે માટે કૃત્રિમ વિકલ્પ દ્વારા તે થાય છે તેમ નથી, આ ત્રીજી વખત સ્પષ્ટીકરણ કર્યું, કેમ કે કરવાનો છે કરવાનો છે એમ કહે છે ને, એમાં એની સામે ચોખવટ આપતા જાય છે દરેક વખતે, કૃત્રિમતાની વાત નથી આમાં, કૃત્રિમતાની વાત નથી, જે સહજ થાય એની વાત છે, સહજ થાય એની વાત છે. પોતાના પુરુષાર્થની ગતિનો, પોતાની પરિણતિની ગતિનો પલટો પોતે કરે છે, દિશા પલટાવે છે, પોતે જ પલટાવે છે, કોઈ બીજો પલટાવતો નથી એમ કહેવું છે. બીજો કોઈ કરી નહીં દે તેમ તું એમ માને કે આપણે કાંઈ એની જરૂરિયાત નથી, જ્યારે થવું છે ત્યારે આપોઆપ થશે, તો એ પણ એમ બતાવે છે કે તારી સમજણની ગડબડ છે. તેમ કરું કરવાની કર્તૃત્વમાં આવી જા તો પણ તારી સમજણની ગડબડ છે, એમ થોડો માર્ગ છે, એ સાંકડો અને સૂક્ષ્મ છે. જેમ છે એમ સમજીને પોતાની પરિસ્થિતિ જોઈને પોતે કેમ આગળ વધે એક ડગલું, અને નિકટની દશા જે પહેલી પામવાની છે એ નિકટની દશા સંબંધીનો પ્રયત્ન થવો એ જરૂરિયાત સમજીને, બાકી તો અંતિમ તો પૂર્ણતાનું લક્ષ્ય છે, પણ નિકટની દશા પ્રાપ્ત કરવા માટે જે કાંઈ કરવું છે તે કરવું છે અને એ બરાબર કરવું જોઈએ. એવો પુરુષાર્થ નિરપેક્ષ પણ થાય છે માટે સહજ કહ્યું ઠીક છે. પુરુષાર્થ તો ચાલે છે, પુરુષાર્થ કરવાની ભાવનામાં કંઈ કરતું તો બધી થઈ જશે એવી બી કંદર આ કરે છે, એ પણ પુરુષાર્થ કર્મબદ્ધ, એ પણ પુરુષાર્થ. હમણાં એ ચાલશે પછી એ કારણે.